पेज नंबर 139 प्रवचन क्रमांक 14 गाथा क्रमांक 12 सदगुरु ना उपदेश नु महात्म्य। सदगुरु ना उपदेश वण समझायन जिन रूप समझ्यावण उपकार सो समझिए जिन स्वरूप। टीका सदगुरु ना उपदेश विना जिननु स्वरूप समझाय नहीं अने स्वरूप समझ्या विना उपकार सो थाय। जो सदगुरु उपदेशे जिननु स्वरूप समझे तो समझनारनो आत्मा परिणामे जिननी दशाने पामे। आपणे स्पष्टपणे समझी लेवा जेवू छे के सद्गुरुनी जरूर कोने छे। सद्गुरुनी जरूर बधाने नथी, मात्र मुमुक्षुने ज छे, मात्र आत्मार्थीने अने जिज्ञासुने छे। आ धरती उपर अबजो माणसो छे, तेमने बधाने सद्गुरुनी जरूर नथी। अने चारे गतिमां रहेला जीवो जो गणीए तो एमनी संख्या अनंत छे। नरक गतिमां असह्य वेदना छे, देवगतिमां भोगविलास विशेष छे, तिरंज गतिमां कोई समझणनું સ્તર નથી, બાકી રહ્યા માત્ર મનુષ્ય। તેમની સંખ્યા ધરતી ઉપર અબજોમાં છે અને તે બધાને સદગુરુની જરૂર નથી, પણ મુમુક્ષુતા જેના અંતરમાં જાગી છે, જે જિજ્ઞાસુ બન્યો છે, આત્માર્થી બન્યો છે, તેને સદગુરુની જરૂર છે। પણ એને સદગુરુની જરૂર શા માટે પડે છે? મુમુક્ષુને હવે સંસાર અસાર લાગે છે, મુમુક્ષુના અંતરમાં હવે અશીલતાનો ખ્યાલ આવી ગયો છે કે આ સંસાર કેવો છે, ફૂલ ખીલ્યું છે, પણ તેની અસલિયતી તો એ છે કે તે ચાર દિશા પછી કરમાઈને ખરી પડશે, ચંદ્ર ઉગ્યો છે અને ધરતી ઝાકમાળ થાય છે, પણ અસલિયત તો એમ જ છે કે અમાસનો ઘનઘોર અંધકાર આવશે, માથાના જુલફાવાળા આજે શોભે છે, પણ તેમાં અસલિયત તો એ છે કે ઘાસના પૂળાની જેમ એ એક દિવસ બળી જશે।
અપને ખાતે મહેલ બનાયા, આપી જંગલ જાકર સોયા, પોતાના માટે મહેલ બનાવ્યો છે અને પોતે જ મહેલમાં રહી શકવાનો નથી, પ્લાનિંગ કરી પોતે જ ઘર બનાવ્યું હોય, ધનનું રોકાણ પોતે કર્યું હોય, આર્કિટેક્ટનું પણ પોતે જ નક્કી કર્યું હોય અને બંગલો મજબૂત થાય એટલા માટે પોતે જ પાણી છાંટેલું હોય, છતાં પણ એ જ્યારે મરણ પામશે ત્યારે તો જંગલમાં જ તેને લઈ જશે। આ સંસાર આ પ્રકારનો છે, તેમ સંસારની અસલિયતને મુમુક્ષુ બરાબર સ્પષ્ટપણે જાણે છે। તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે જગત કાય સ્વભાવો ચ સંવેગ વૈરાગ્યાર્થમ। આ જગતની રચના અને શરીરની વ્યવસ્થા જો તમે જાણી લો તો તેમાંથી સંવેગ અને વૈરાગ્ય થયા વગર રહેશે નહીં, એમ કહેવાય છે કે રોક ફેલર પોતાની ઓફિસમાં પોતાના ટેબલ ઉપર લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ મૂકતો હતો અને એ બધાની વચમાં એક ફૂટેલો કાચનો ગ્લાસ પણ મૂકતો હતો। લોકો કહેતા હતા કે આ ઓફિસની કિંમતી વસ્તુઓની સાથે તૂટેલો ગ્લાસ ઠીક નથી લાગતો, તમારું કિંમતી ટેબલ છે, આ ફૂટેલો ગ્લાસ જરા દૂર મૂકો ને। રોક ફેલર માર્મિક પ્રત્યુત્તર આપતા કહેતો હતો કે આ મારો ગુરુ છે, તે મને કહે છે કે જે મારા કાચનો ગ્લાસ તૂટ્યો છે તેમ એક દિવસ આ બધું તૂટવાનું છે।
કાચની કાયારે છેવટ છારની, કુડી છે માયારે આ સંસારની, શીતલ નહીં જ્યાં છાયા રે આ સંસારની। સંસાર આવો છે તે અજ્ઞાની જાણતો નથી, સંસાર આવો છે તે ભોગી જાણતો નથી, પણ આવા સંસારને મુમુક્ષુ બરાબર જાણે છે। મુમુક્ષુ સંસારનું સમ્યક દર્શન કરે છે, એ નિરાશ થતો નથી, વૈરાગ્યમાં નિરાશા નથી, બળાપો નથી, વૈરાગ્ય એ જીવનની મસ્તી અને જીવનનો આહલાદ છે। મુમુક્ષુએ તથ્ય અને સત્ય જાણ્યું છે, હવે તેને સંસાર અસાર લાગે છે, તે કંટાળ્યો નથી, કંટાળો તે વૈરાગ્ય નથી, કંટાળો નેગેટિવ એપ્રોચ એપ્રોચ છે, હવે તેને સંસારમાં રમવું નથી, તેને જન્મવું નથી, મરણ તો ટાળી શકાય તેમ નથી, પણ હવે નવો દેહ ધારણ કરવો નથી, નવી માતાની કુખમાં જવું નથી, તેમ તેને થયા કરે છે। જન્મ મરણ મારે ટાળવા છે અને તેમાંથી મુક્ત બનવું છે, મરવું પડશે, દેહ જવો પડશે, પણ જન્મ નથી લેવો, આવી ઝંખના એના અંતરમાં થાય છે, મારે મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી છે, જ્યાં આધિ વ્યાધિ કે ઉપાધિ ન હોય, જ્યાં જન્મ જરા ને મરણ ન હોય, દુઃખ ન હોય, ચિંતા ન હોય, ડિપ્રેશન કે સપ્રેશન ન હોય, ટેન્શન અને ચિંતા પણ ન હોય.
મોક્ષ ને સ્પષ્ટ થઈ ગયું છે કે હવે આ સંસાર ન જોઈએ, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, ઉપાધિ નથી, વેદના નથી, એવી કોઈ જગ્યા મારે જોઈએ છે, એવી કોઈ જગ્યા મારે જોઈએ છે, એવી કોઈ અવદશા મારે જોઈએ છે કે જે અવસ્થામાં દેહ ધારણ કરવો ન પડે. આપણને કોઈ દિવસ આવા વિચારો આવે છે ખરા? કોઈ વખત કદાચ જરૂર આવ્યા હશે, પણ એ વિચારો પાછળ સમજક સમજણ છે, યથાર્થ દર્શન છે, યથાર્થ બાબતનો ખ્યાલ છે કે સંસારમાં આવી ઘટના ઘટે છે. આપણે એકમેકને કહીએ છીએ કે તારા વગર નહીં જીવાય, સાથે મરના ઓર સાથે જીના, જબ તક ચમકે ચાંદ સિતારે, છૂટે ન મેરી પ્રીત, આવું થતું હશે. અરે, અજ્ઞાન દશામાં આ બકવાસ કર્યો છે. આકાશમાં ચાંદો અને તારા હોય ત્યાં સુધી તારો પ્રેમ ન છૂટે. અલ્યા, તારું જ્યારે હાર્ટ ફેલ થશે ત્યારે તો તું રસ્તે પડી જઈશ. મુમુક્ષુને ખ્યાલ છે કે આવી ઘટના સંસારમાં બને છે, તે આ ઘટનાઓને પરિસ્થિતિને જાણે છે, દેહરૂપ પુદ્ગલની અવસ્થાને પણ જાણે છે.
પૂર એટલે પૂરણ અને ગલ એટલે ગલન, ભેગા થવું અને છૂટું પણ. પૂતગલો ભેગા થયા પછી છૂટા ન પડે તેવું બને નહીં. આવું સંસારનું સ્વરૂપ હોવાને કારણે, વારંવાર પરિભ્રમણ કરવું પડતું હોવાને કારણે હવે એનાથી એ થાક્યો છે. પરમ કૃપાળુ દેવે ઘણા ઠેકાણે કહ્યું છે કે હવે મને જન્મ મરણનો થાક લાગે છે. આવો થાક જેને લાગે છે તે મુમુક્ષ છે. એને સંસારમાંથી મુક્ત થવું છે અને લગ્ની લાગી છે, ધૂન લાગી છે. અત્યાર સુધીમાં એની નોંધપોથીમાં એ શબ્દો હતા અર્થ અને કામ. એની નોંધપોથીમાં બે શબ્દો હતા અર્થ અને કામ, પૈસો અને ભોગ. હવે ત્રીજો શબ્દ એમાં ભર્યો, એ શબ્દ છે મોક્ષ. મોક્ષની પાછળ ધર્મ આવશે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તે કઈ પ્રક્રિયા, કઈ રીતથી, કયા સાધનથી, કયા ઉપાય કરે કે આ મોક્ષ મળે, એ જે પ્રક્રિયા તેનું નામ ધર્મ. હવે અર્થ અને કામ ગૌણ થયા, મોક્ષ મુખ્ય બન્યો અને ધર્મ એના જીવનમાં આવ્યો. જ્યાં સુધી અર્થ અને કામ મુખ્ય છે ત્યાં સુધી ગમે તેટલી અધ્યાત્મની વાતો કરીએ કે સાંભળીએ, પણ આપણે તો ઠેર ના ઠેર. આ ધરતી પર ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ ઘટે છે. અષ્ટાવકજીના આઠે અંગ વાંકા, હાથ વાંકા, પગ વાંકા, મોઢું અને નાક પણ વાંકા છે. આવા અષ્ટાવકજીના ચરણોમાં જનક વિદેહી બેઠા છે. જનક વિદેહી તેઓ પૂછે છે,
ગાથા 12. જેમાં કૃપાળુદેવે વિવેક કરવાની વાત કરી છે. જીવમાં વિવેક જોશે. આગળની ગાથામાં જોયું કે જ્યાં તુલનાત્મક વાત પણ હતી કે પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ જીન પરમાત્માનો ઉપકાર, એમાં જીવે વિવેક વાપરી અને સમન્વય કરીને ચાલવાની વાત કરી. એક પણ વસ્તુનો નિષેધ ચાલશે નહીં. સદગુરુ એ પ્રત્યક્ષ કે પરોક્ષ એની ભાંજગળમાં આપણે ઘણી વખત ચર્ચામાં રોકાઈએ, પરંતુ એના રહસ્યમાં વિચાર કરવા જતા નથી, એટલે આપણે એનાથી વંચિત રહી જઈએ છીએ. આપણને એક પ્રશ્ન આવે કે વર્તમાન કાળે સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, અર્થાત સદેહે બિરાજમાન છે. આપણને કોઈ એમ પૂછે કે તમારે માટે સિમંદર સ્વામી પ્રત્યક્ષ કે પરોક્ષ, જુઓ આપણી મૂંઝવણ કેવી વધી જાય છે. કેમ કેવું? સદેહે વિચરે છે તો પ્રત્યક્ષ કહેવા પડે અને આપણી વચ્ચે નથી આપણને માર્ગદર્શન આપી શકે એવી અવસ્થા નથી, તો એને પરોક્ષ કહેવા. કૃપાળુ દેવ હાલમાં હજી આપણી વચ્ચેથી અન્ય સ્થાનમાં ચાલ્યા ગયા, એને પ્રત્યક્ષ કહેશું કે પરોક્ષ કહેશું? ત્રીજી વાત, અત્યારે વર્તમાનમાં આપણને જે સદગુરુના લક્ષણ કયા એવા કોઈ પુરુષ તો મળતા નથી, કદાચ ક્યાંય હશે તો એનો યોગ ભાસતો નથી, કદાચ યોગ ભાસતો હશે ઓળખાણ નહીં પડતું હોય, કોઈના કહેવાથી ઓળખાણ થશે તો શ્રદ્ધા નહીં પરિણમે, અને બધું હશે અને આ જીવની પાત્રતા નહીં હોય. આ ઘણા બધા કારણો છે, આનો વિવેક કરવાનો છે. કોઈ વાત એકાંતે લઈએ તો માર્ગથી ઘણા કાળથી દૂર છીએ, એમ ફરીને માર્ગથી પાછા દૂરના દૂર રહેવાનું. ઘણો વિચાર કરવો પડે. પ્રત્યક્ષ કયા અપેક્ષાએ કહ્યું છે? અને ત્રીજી ભૂમિકા કોઈ છે કે કેમ, એ પણ વિચારવાની જરૂર છે. બે વાત તો કરી, જીન પરમાત્મા અને સદગુરુ, પણ એનાથી મહત્વની ત્રીજી ભૂમિકા છે જીવની પાત્રતા. એમની પાત્રતા નહીં હોય તો પ્રત્યક્ષ તીર્થંકર કે પ્રત્યક્ષ સદગુરુ આ જીવને ઉપકારી થઈ શકે નહીં. એક બીજી વાત, એ બંનેને મર્યાદા છે, એ માત્ર આપણને માર્ગ બતાવવાના છે, ચાલવું આપણે છે, અને માર્ગ ઉપર ચાલવા માટે આપણે શ્રદ્ધા જોશું. કોણ બતાવે? માર્ગ બતાવવાળા તો ઘણા છે, કોની વાત માનશું? તો આપણી શ્રદ્ધા, આપતો પુરુષ એના ઉપરની શ્રદ્ધા અને એના વચન ઉપરની શ્રદ્ધા, પુરુષ પ્રતિથી વચન પ્રતિથી, આ પણ આપણી અંદરમાં જોશે. ત્રીજી વાત યોગ્યતાની જે છે એમાં આપણી જિજ્ઞાસા વૃત્તિ જોશે. સદજિજ્ઞાસુ જીવ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકેતને. આપણું લક્ષણ તો છે, આપણે લક્ષ્ય તો બાંધ્યું ને, એ સંકેતની પ્રાપ્તિ કરવી છે. તો જિજ્ઞાસુ પણ તો એમાં કહ્યું છે, કન્ડિશન મૂકી છે. જેમ ઓલી જાહેરાતમાં આવે ને, ફૂજડી મૂકીને કન્ડિશન એપ્લાઈડ, એમાં કૃપાળુ દેવે ફૂજડી મૂકીને કન્ડિશન મૂકી છે. સત જિજ્ઞાસુ હશે તો કામ થશે, નહીં તો નહીં થાય. તો આ બધા પાસાનો વિચાર કરવો પડે. એકાંતે કોઈ પણ વાત ઉપર જઈએ તો નિર્ણય બનશે ખરો, પણ સાચો નિર્ણય નહીં હોય, અને સાચો નિર્ણય નહીં હોય તો સાચી પ્રાપ્તિ પણ નહીં હોય. હિસાબ તો ચોખ્ખો છે. તો જ્યાં એ વાત કરી છે તો આગળની ગાથામાં સદગુરુનું એક મહત્તા બતાવે. માનો કે કોઈ યોગે આપણને ખરેખર સત્પુરુષ મળી ગયા. હવે જો આ ભૂમિકા સમજવાની છે, કોઈ યોગે આપણને સત્પુરુષ મળી ગયા. બીજું, આપણે પણ કંઈક જિજ્ઞાસા વૃત્તિ છે, કંઈક મુમુક્ષુતા પ્રગટ થઈ છે, આવી અવસ્થા છે, હવે અહીંયાથી આપણે આગળ વધવું છે, એની નીચેની ભૂમિકા આપણે ભૂલી જવાની અત્યારે આનો વિચાર કરતી વખતે, કે આટલો યોગ તો થયો છે, કંઈક ભૂમિકા બંધાણી છે, કંઈક સત્પુરુષનો યોગ થયો છે, અને યોગાનો યોગ હજી આયુષ્યનો યોગ બાકી છે, ત્યાં સુધી જે કંઈ પ્રાપ્ત થાય એ કરી લેવા માટેનો પણ એક પ્રસંગ ઊભો થયો, અવસર ઊભો થયો છે, તો શું કરવું? ત્યાં બારમી ગાથા કામ આવશે. સદગુરુનો ઉપદેશ, સદગુરુ મળ્યા છે, તારી યોગ્યતા છે, તને જિજ્ઞાસા થઈ છે, તો હવે તારે એ કરવાનું છે, સત્પુરુષના ઉપદેશને તારામાં પરિણમાવવાનો છે, માત્ર સાંભળવાનો નથી. સાંભળવા માટે ઘણું છે, વાંચવા માટે ઘણું છે, પણ પરિણમન નહીં થાય ત્યાં સુધી કોઈ કામ કાર્યકારી થતું નથી. ભૂખ લાગી છે, સ્ટોરરૂમમાં બધો અનાજ વગેરે કઠોળ બધું પડ્યું છે, રસોડાની અંદરમાં સામગ્રી બધી છે, પણ રસોઈ કરવી પડશે. રસોઈ કર્યા વિના આપણી ભૂખને સંતોષી શકાય નહીં. એવી રીતે અહીંયા બધી સામગ્રી હોવા છતાં જ્યાં સુધી આપણે યથાર્થ પુરુષાર્થ, એટલે એમણે બતાવેલા માર્ગ ઉપરનો પુરુષાર્થ એ કરવો પડશે. તો એ પુરુષાર્થ માટે કે સદગુરુનો ઉપદેશ અને એ સમજાય, આ બે વાત છે. સદગુરુનો ઉપદેશ સંભળાય એમ નથી કહ્યું, તો સહેલું થઈ જાત આપણે માટે, પણ એમ કહ્યું સમજાય. એટલે સદગુરુના ઉપદેશ પણ સમજાય નહીં જીનરૂપ. આપણે હવે આપણને એક બાજુ સદગુરુ, બીજી બાજુ જીન પરમાત્મા. સદગુરુ જીન પરમાત્માનું રૂપ ઓળખાવે, આપણને શું ફાયદો? આ પ્રશ્ન થવો જોયો, જિજ્ઞાસુ ને મુમુક્ષુને આ પ્રશ્ન થવો જોયો. જીન પરમાત્મા છે, સદગુરુ છે, અને સદગુરુની ઓળખાણ કરાવે છે, આપણને ફાયદો કરો? કારણ કે અહીંયા તો વાત બહુ સ્પષ્ટ છે માર્ગમાં, તો કે તું તારા સ્વરૂપને જાણ, એને ઓળખ, અને એની સમયને રહી જા, તો તારું કલ્યાણ છે. આ બેમાંથી એકેય વસ્તુ ત્યાં નથી એપ્લાય થતી. તો શું? તો કે એ માર્ગનું, આપણા સ્વરૂપ સુધી પહોંચવા માટેનો આ જ માર્ગ છે. માટે અહીંયા એનું મહત્વ છે કે જીન પરમાત્માએ જે માર્ગ પ્રરૂપેલો છે એ આત્મકલ્યાણનો છે, આત્માના મોક્ષનો છે, આત્માની મુક્તિ માટેનો છે. અને એ માર્ગ જીન પરમાત્માનો અત્યારે આપણને યોગ નથી, તો સત્પુરુષ દ્વારા આપણને એ માર્ગની સમજણ પ્રાપ્ત થવાનો અવસર આવ્યો છે. હજી માત્ર અવસર આવ્યો છે. આપણે ઘણી વખત મોટે ભાગે પરંપરામાં ભૂલ એ થાય છે, સત્પુરુષ મળે છે ત્યારે સત્પુરુષ ઉપર આપણે બધો બોજો નાખી દઈએ છીએ. હવે મને મળી ગયા, હવે મારે કાંઈ કરવા પણ નથી, એ બધું મારું કરશે, મારો લાલો, હા મારો ઠાકોરજી, હા એ બધી મારી કામના પૂરી કરશે, મારે કાંઈ કરવાનું નથી, પલોઠી વાળીને બેસી જવાનું અને સોળ ચાળીને સૂઈ જવાનું, બસ. આવો મોક્ષ માર્ગ છે કયો જ કોઈ? અહીંયા પુરુષાર્થની શરૂઆત છે, આરંભ છે. કે આ તને યોગ મળ્યો, અવસર મળ્યો, તો હવે તારે પુરુષાર્થ ઉપાડ, અહીંથી જાગૃત થા. અને એને માટે કહે છે સદગુરુના ઉપદેશ વણ સમજાય અને જન રૂપ, અને સમજ્યા વણ ઉપકાર છો. જો વાત ઉપકારની છે, આ જીવને ઉપકારી કેમ? તો સમજે તો. જો એમ ન કહ્યું કે સદગુરુ મળે તો ઉપકાર, જીન પરમાત્માનો બોધ મળે તો ઉપકાર, ના, સમજાય તો ઉપકાર. સમજાય, સમજ્યા પણ ઉપકાર છો. સમજાવવું તો પડશે ને, અને સમજવું તો આ જીવે પડશે. એ તો સમજેલા છે, આપણે સમજેલા ન હોય તો આપણે સમજવું પડશે. સમજીએ નહીં તો ઉપકારી કેમ થાય? કોઈ શરીરમાં રોગ હોય અને કોઈ વૈદ્ય આપણને દવાની સમજણ આપે, આ દવા આ દવા આ દવા, અને પૂરેપૂરું સમજ્યા ન હોય અને ઉપચાર કરીએ તો પરિણામ આવતું નથી. એક વૈદ્ય કોઈને તાવ આવતો હતો તો દર્દીને કહ્યું કે 3 દિવસ સુધી લીમડાનું સેવન કરજો. તો ભલે ગયો ઘેરે, તો કે ગઈકાલે હું શાક લેવા ગયો તો લીમડો લાવ્યો છું, જરા લાવો ને, વૈદ્યરાજે કીધું છે. જો એ લીમડો છે અને પેલો એ લીમડો છે, પણ સમજણ સમજણ ખોટી હતી, અધૂરી હતી. પેલો શાકદાળમાં નાખવાનો લીમડો જુદો છે અને આ ઔષધ તરીકે કામ આવતો લીમડો જુદો છે. આ જો સમજણ ન હોય અને એ માત્ર પ્રયોગ કર્યા કરે તો એનું કામ કેદી થાય, કેવી રીતે થાય? એમ અહીંયા જ્યાં સુધી સમજણમાં નહીં આવે સદગુરુનો બોધ, અને એ બોધ પણ કેવો? આપણા સ્વરૂપ વિશેનો, સ્વરૂપ પ્રતીતિ માટેનો બોધ. અને કેના દ્રષ્ટાંતથી? તો કે જીન પરમાત્માને આગળ કરીને, કે જુઓ હું નથી કહેતો, જીન પરમાત્મા કહે છે. કૃપાળુદેવે કેટલી જગ્યાએ લખ્યું છે, શ્રી વિતરાગ આમ કહેતા હતા, શ્રી જીનના હૃદયમાં આ વાત હતી. કેમ? પોતે તો જ્ઞાની પુરુષ હતા, પોતે કહી શકતા હતા, અમે આમ કહીએ છીએ, પણ ના, મોટા પુરુષને આગળ કહેવાય છે. હજી થોડુંક અંશે પણ ઊણા છે, વિતરાગ પરમાત્માની અપેક્ષાએ કૃપાળુદેવ અંશે ઊણા છે, એને ખ્યાલ છે, એટલે જીન પરમાત્માને આગળ કરીને વાત કરે છે. વિતરાગ પરમાત્મા કોઈને આગળ કરવાની જરૂર નથી. ભગવાન મહાવીર બોધ આપે તો બોધ આપે, પછી એમ કહે કે ભગવાન ઋષભદેવે આમ કહ્યું છે, પાર્શ્વનાથે આમ કહ્યું છે, એમને કહેવાની જરૂર નથી. એ ભૂમિકાએ પહોંચી ગયા છે. જ્યાં સુધી એ ભૂમિકા ન પહોંચાય ત્યાંથી આવા પુરુષને આગળ કરો. એમ આ સદગુરુનું કામ એ છે કે જીન પરમાત્માને આગળ કરીને, જીન પરમાત્માએ બોધ જે પ્રકારે કહ્યો છે એ બોધને રહસ્યો ખુલ્લા કરીને સમજાવે, માત્ર જેમ છે તેમ નહીં, તો જેમ છે એમ સમજવા હોય તો શાસ્ત્રમાં કયા છે, અને આપણને શાસ્ત્રનું જ્ઞાન છે, ભાષાનું જ્ઞાન છે, આપણે સમજી લઈએ, પણ એ નથી થતું. એટલા રહસ્ય એના મર્મને એ સમજાવે છે. કેમ એ સમજાવે તો સમજીએ ને આપણે ન સમજી શકીએ? તો કે હા, એમણે એ શાસ્ત્રો સાક્ષી ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે વાંચ્યા છે, અવધાર્યા છે, અને અનુભવની અંદરમાં પ્રયોગની ભૂમિકામાં આવ્યા છે, અને પછી જે નિચોડ આવ્યો એ નિચોડ આપણી સમક્ષ વ્યક્ત કરે છે. માટે સદગુરુનો એ ઉપકાર છે આપણા ઉપર, કે જીન પરમાત્માએ બોધ જે કહ્યો એ બોધનું મર્મ આ છે, રહસ્ય આ છે, અને જીવ આ પ્રકારે એને અવધારે તો એનું કામ થવા યોગ્ય છે. આ સત્પુરુષ પ્રત્યક્ષ હોય તો આપણને સમજણ આપી શકે, પણ પ્રત્યક્ષ એવો પુરુષનો યોગ ન હોય અને જીવ પોતાની રીતે મથામણ કરે તો બહુ મુશ્કેલ છે. ન થાય એવું કહેવું નથી, કારણ કે ઘણા પુરુષોને આવો યોગ ન બાજવા છતાં પોતાનું કામ કર્યું છે, પણ એ ક્યારે થયું છે? પૂર્વનું જબરજસ્ત આરાધન લે એવા અપવાદરૂપ પુરુષ છે. નિયમથી એમ નથી, નિયમથી તો અહીંયા કહ્યું એ છે. એક સત્પુરુષ, સત્પુરુષના બોધ અને જીવની સમજણ, આ ત્રણનો સમન્વય થાય ત્યારે એ જીવનું કામ થાય. અહીંયા એ અપેક્ષાએ આ ગાથાને બરાબર સમજવા જેવી છે. અને પછી ચોથું એનું ફળ બતાવી દીધું, ચોથા ચરણમાં શું આપ્યું? સમજે જીન સ્વરૂપ. બહુ અગત્યની વાત આ છે. સમજે આટલું શીખ્યું, સદગુરુ મળ્યા, જીન પરમાત્માનો બોધ મળ્યો, મારી સમજણમાં પણ આવ્યું. ફળ? તો કે ફળમાં તું પોતે જીન સ્વરૂપ થઈ ગયો. આ જીવને કહે છે તું પોતે જીન સ્વરૂપ, સમજેથી તું પોતે જીન સ્વરૂપ થઈ જાય. જીન પદે નિજ પદે એકતા, આ એ અવસ્થા તારી આવી ગઈ. જો આટલું કામ થયું તો આટલું કામ થવું અનિવાર્ય છે. અને જે એક વખત જીન જેવો પોતે થઈ ગયો તો પછી હવે તો એને માટે થઈને મોક્ષનો બીજો વિચાર શું કરવાનો છે? નિયમથી મોક્ષમાં જવાનો. વર્તમાનમાં જે દેહની અંદરમાં આ જીન જેવી અવસ્થા પોતે પ્રાપ્ત કરી હશે ત્યારે એ પણ મોક્ષના સ્વાદને જ અનુભવે છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તો એમાં શું છે? આજ મોક્ષમાં સિદ્ધ પરમાત્માની જે અવસ્થા છે ત્યારે દેહ રહિતપણે એ જીન પરમાત્મા કેવડી ભગવંતોને દેહમાં રહ્યા છતાં છે. બંનેને એક સરખું સુખ છે સિદ્ધપદનું, બંને આનંદ પોતાનો મસ્તીમાં છે, આનંદ અનુભવે છે. સિદ્ધ પરમાત્માનો તો દેહ નથી એટલે સહેજે એ સ્વરૂપનો આનંદ છે. એક રીતે કહીએ તો કેવડી ભગવંતોને તો દેહનું હજી એક આવરણ કહી શકાય, અપેક્ષા એવો આવરણ છે નહીં. અપેક્ષા એમ કહી શકાય કે હજી એમને તો દેહનું આવરણ છે, કદાચ દેહની સાર સંભાળ લેવી પડતી હશે, એમને કંઈ આહાર પાણી દેવા પડતા હશે, કંઈક તો હશે ને. સિદ્ધ પરમાત્માને તે કળાકૂટ નથી, તો સિદ્ધ પરમાત્મા તો એ સ્થિતિમાં બેસે. પણ કેવડી તો કે જુઓ એનો પુરુષાર્થ, એ આટલી હજી દેહની સાથે થોડો સંબંધ હોવા છતાં પણ એ સિદ્ધ પરમાત્મા જે શુદ્ધ સિદ્ધ પરમાત્મા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું જે સુખ અને આનંદ અનુભવી રહ્યા છે એ દેહમાં હોવા છતાં કેવડી ભગવંત અનુભવી રહ્યા છે. વિશેષતા, આ વિશેષતા છે. એવી વિશેષતા જેણે પ્રાપ્ત કરવી છે એને માટે આ ગાથા બહુ સમજવા જેવી છે. એનો આ રસ્તો આખો બતાવી દીધો. સજ્જિજ્ઞાસુ અવસ્થા, સત્પુરુષનો યોગ, જીન પરમાત્માનો બોધ, અને પોતાની સમજણમાં બરાબર ઉતરે અને એના પરિણામ રૂપે પોતે જીન જેવો થઈ જાય, આ આખી ગાથાનો સાર છે. હવે અહીંયા જે ટીકા હતી અને પછી જે મહારાજ સાહેબે જે વસ્તુ સમજાવી છે, કેટલીક વસ્તુ આપણે જો જોવી હોય તો સૌથી પહેલા પારામાં એમણે ચારેય ગતિની વાત કરી. આપણે ચારેય ગતિની અંદરમાં પરિભ્રમણ કરતા જીવાત્મા છીએ, તો ચારેય ગતિની અંદરમાં આ યોગ જે ઉપર કહ્યો એ યોગ કોને પ્રાપ્ત થાય, આપણો સવાલ અહીંયા હોવો જોઈએ. આ યોગ કોને પ્રાપ્ત થાય? તો જે શાસ્ત્રોમાં પરમાત્માએ વર્ણન કર્યું છે અનુસાર દેવગતિના દેવો આપણાથી ઘણા સુખી છે, સાધન સંપન્ન છે, દીર્ઘ આયુષ્યવાળા છે. આપણું તો આયુષ્ય વધીને 100 વર્ષ, યા તો ઓછામાં ઓછું 10,000 વર્ષ. આવો બધો અનુકૂળતાવાળો યોગ હોવા છતાં એમને મોક્ષ માર્ગ મળી શકતો નથી. જો આટલી બધી અનુકૂળતા છતાં એમને મોક્ષ માર્ગ મળતો નથી. બીજી બે ગતિની અંદરમાં નારકી તો મહાદુઃખ, એના દુઃખના વેદનમાં આવું કંઈ યાદે આવે એવું નથી. એટલું તો દુઃખનું વેદન છે, છેદાવું ભેદાવું, અનેક પ્રકારના દુઃખ, અને એ પણ કેટલા ઓછામાં ઓછા 10,000 વર્ષના. ત્યાં પણ નારકીના આયુષ્ય પણ એવા છે, તો ત્યાં એની પ્રતિકૂળતા, એની અનુકૂળતા એ પણ મોક્ષનું કારણ નહીં, અત્યંત પ્રતિકૂળતા એ પણ મોક્ષનું કારણ નહીં. મધ્યમ દશામાં આપણા જેવા આપણી સાથે રહેતા તિર્યંચના જીવો, તો કે એમને પણ આવો યોગ મળે એમ નથી. કારણ કે એમને શનિપણું હોવું જે જોઈએ, આપણામાં જે પ્રકારે વિકાસ પામેલું છે એવો વિકાસ પામેલું સંનિપણું નથી. આપણે વિવેક કરી શકીએ છીએ, સારા ખોટાનો ન્યાય કરી શકીએ છીએ, સારું ગ્રહણ કરી અને નકામું હોય એનો ત્યાગ કરી શકીએ છીએ. આ બધી આપણામાં વિવેક શક્તિ છે જે એનામાં નથી તિર્યંચ ગતિમાં, એટલે એવો પણ અહીંથી વંચિત રહી જાય છે. તો હવે ચોથો એક ગતિ વધી, મનુષ્ય ભવ. અને મનુષ્યની ભવની અંદરમાં કોઈ પણ ધર્મ મત લો, વેદાંતવાળા કહો, બૌદ્ધ કહો, જૈન કહો, ઇસ્લામ કહો કે ક્રિશ્ચિયન કહો, બૌદ્ધ કહો, ગમે તે કહો, બધાએ એક વાત તો આ સર્વસંમત છે કે મનુષ્ય દેહ જેવો ઉત્તમ ભાવ કોઈ પણ અન્ય નથી. આ તો બધાએ એકાંતે આ વાત સ્વીકારેલી છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય ભાવ આપણને મળ્યો છે એટલે આપણું ઘણું કામ પૂરું થઈ ગયું છે અને થોડું કામ બાકી છે. એ થોડું કામ તે સમજણ, એ સમજણ તે સાચી સમજણ, અને એ સમજણ આવે તો આ જીવ મનુષ્ય ભાવમાં રહીને મુક્ત થઈ શકે એવી વ્યવસ્થા છે. આટલી એક વખત જેને નિર્ધાર થઈ જાય તો આ મનુષ્યને મુક્તિ માટે થઈને અંદરમાં જિજ્ઞાસા થશે, એને માટે થઈને પુરુષાર્થ પડશે, અને એને માટે જોઈએ એવા સાધનો કરશે, અને લગ્ની લાગી જશે તો એ કામ કરીને રહેશે. આગળ જેમ આ પુરુષો થયા આ પ્રકારે થયા છે, કેવડી થયા તો આ પ્રકારે મનુષ્ય ભાવમાં રહીને જ કેવડી થયા છે, કોઈ અન્ય ગતિમાં કેવડી થયા નથી, એનું પ્રમાણ છે. તો અહીંયા ચાર ગતિની વાત કરી અને એના પરથી કહે છે મુમુક્ષુને હવે સંસાર અસાર લાગે છે. જો આ મુમુક્ષુનું એક લક્ષણ બતાવ્યું મહારાજ સાહેબે કે મુમુક્ષુ કોને કહેવો તો કે જેને સંસાર અસાર લાગે. સંસાર અસાર લાગે છે કે સારભૂત લાગે છે? જ્યાં સુધી સારભૂત લાગતો હોય ત્યાં સુધી આપણે આપણી જાતને મુમુક્ષુ કેવડાવતા હોઈએ તો આપણે કેટલી ભૂલ કરી રહ્યા છીએ. સૌએ પોતાની રીતે વિચારવું, આમાં કોઈ ટીકાની વાત નથી, પણ આપણે વિચારવું. આ તો મહાપુરુષના વચન છે, કાં તો એનું વચન ખોટું અને કાં આપણે ભૂલ કરી રહ્યા છીએ એ સ્વીકારવું પડે. જો એમનું વચન સત્ય માનતા હોય તો આપણી ભૂલનો સ્વીકાર કરવો પડે. કે જ્યાં સુધી સંસારમાં અસારતા જણાય નથી ત્યાં સુધી આપણે મોક્ષ નથી. લોકો લેબલ મારે તો ભલે મારે, આપણે એ લેબલને અનુસરવાનું નથી. એના કરતાં એનાથી નીચેની ભૂમિકાએ કે ભાઈ કંઈક અમે મુમુક્ષ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, મુમુક્ષ થવાનો પુરુષાર્થી છીએ, આ અવસ્થામાં રહેવું સારું. મુમુક્ષુને હવે સંસાર અસાર લાગે છે, એના અંતરમાં અસલિયતનો ખ્યાલ આવી ગયો કે આ સંસાર કેવો છે. આ અસલિયત એક વખત એને સમજાઈ જાય કે મુમુક્ષુપણું શું છે, તો મુમુક્ષુપણું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરશે અને પછી આગળનો પુરુષાર્થ કરશે. પછી બીજી વાત, સંસાર અસારપણાની વાત કરી છે. અપને ખાતર મહેલ બનાયા, આપી જંગલ જાકર સોયા, કબીરજીએ કહ્યું છે. એવી રીતે આ તો આપણે સંસારમાં રોજબરોજ જાણીએ છીએ કે કરોડોપતિ હોય, અબજોપતિ હોય, પણ એક આ દેહમાંથી ધીરુભાઈ અંબાણીનો જીવ છૂટ ચાલ્યો જાય તો એને પણ આપણી જેમ સંસ્મારમાં લઈ જાય અને એના દેહનો નાશ કરવો, આ વ્યવહાર છે જગતનો, એમાં કોઈ ફેરફાર નથી. પછી એ નાશ તમે અગ્નિથી કરો કે દાટીને કરો કે પાણીમાં નાખો, તમને ઠીક લાગે એમ કરો, પણ દેહનો નાશ કરવાનો છે એ નક્કી થઈને, અને જેનો નાશ નથી થવાનો એ તો ચાલ્યો ગયો. પણ જ્યાં સુધી આ દેહની સાથે જોડાયેલો છે ત્યાં સુધી આ બધા સાધનો સંસારની અંદરમાં અનુકૂળતાવાળા સ્થિતિ સંયોગ એ બધાની અંદરમાં રચોપચો જીવ રહે તો એને આ દ્રષ્ટિ નહીં આવે, આ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થતી. આ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જ્ઞાનીઓ આ બોધ આપે છે. એ જ રીતે ફૂટેલા ગ્લાસનું દ્રષ્ટાંત આપી રોકફેલરનું સરસ વાત કરી છે. જાગૃત રહેવું છે, સૌએ પોતપોતાની રીતે. જો જાગૃત પુરુષ છે, આ રોકફેલર જાગૃત થયો છે તો એને આ વિચાર આવ્યો. આપણને કોઈ દિવસ વિચાર આવ્યો કે આપણા ઘરની અંદરમાં ડ્રોઈંગ રૂમની અંદરમાં એક ફૂટેલી હાંડલી લાવી અને આપણે ટેબલ ઉપર મૂકવી, રોજ એનું દર્શન કરવું, વિચાર આવ્યો? આનામાં સમજણ આવી છે. ફૂટેલો ગ્લાસ વચ્ચે લાવીને મૂક્યો કે મને રોજ યાદ આવે કે આખું આ બધું એક વખત નાશવંત છે, ચાલ્યું જવાનું છે. આ સમજણ, સંસાર આવો છે પણ અજ્ઞાની જાણતો નથી અને ભોગી પણ જાણતો નથી. મુમુક્ષુ જાણે છે. ત્રણ વાત કરી, સંસાર આવો છે, અજ્ઞાની જાણતો નથી, ભોગી જાણતો નથી, પણ મુમુક્ષુ જાણે છે. અર્થાત આ જાણપણું જેનામાં આવ્યું એ મુમુક્ષુ કહેવાને યોગ્ય બન્યું. આ જાણપણું પણ યથાર્થ પ્રકાર હો, એમાં માત્ર દુનિયાને દેખાડવા માટે નહીં. આવો તો પછી દુનિયાને દેખાડવા માટે તો આવો અભિનય કરવો હોય તો સહેલો છે, એનાથી કલ્યાણ નહીં થાય. મુમુક્ષુને સ્પષ્ટ થઈ ગયું છે કે હવે આ સંસારમાં જોઈએ. જો આ મુમુક્ષુને આગળ આ મુમુક્ષુની વ્યાખ્યા કરતા જઈશું, આ ત્રીજી વ્યાખ્યા. મુમુક્ષુને સ્પષ્ટ થઈ ગયું હવે આ સંસાર નથી જોઈતો, વૈરાગ્ય આવી ગયો. પહેલામાં સંસારમાં સાર નહોતો લાગતો પણ હજી છૂટો નહોતો. બીજાની અંદરમાં એમ થયું કે આ સંસારનું સ્વરૂપ આવું છે એવી ખબર પડી, અને ત્રીજા પગલામાં એ ખબર પડી આ સંસાર હવે મારે જોતો જ નથી. જોઈતો જ નથી આટલે નિર્ધાર થઈ ગયો. જ્યાં જરા નથી, મૃત્યુ નથી, ઉપાધિ નથી, વેદના નથી, એવી કોઈ જગ્યા મારે જોઈએ છે. શું જોઈએ છે? આ જોઈએ છે. જ્યાં જન્મ મરણ જરા આદિનો કોઈ પણ અવસ્થા નથી એવી અવસ્થા જોઈએ છે. એવી અવસ્થા સિદ્ધ પરમાત્માની છે, એ અવસ્થા જોઈએ છે. યથાર્થ બાબતનો ખ્યાલ છે મુમુક્ષુને કે સંસારમાં આવી ઘટના ઘટે છે. આપણે એકમેકને કહીએ છીએ તારા વગર નહીં જીવાય, આ બધા ગાંઠ પણ ઘેલછા, તારા વગર નહીં જીવાય. જરાક વિચાર કરીએ એટલે સરસ જ ખ્યાલ આવે કે આ ઘેલછા કેવી છે. આપણને આપણી જાત ઉપર હસવું આવે. સમર સમર બહુ હસે થાય, કૃપાળુ લખે ને, સ્મરણમાં આવે ને હસવું આવે. અરે અત્યાર સુધી આવું કર્યું, તારા વગર નહીં જીવાય. અને ગયા પછી પેલા આપણા ભાઈ આવતા ને કહેતા લીમડીવાળા, એવા ઉત્તમચંદભાઈ, એ કહેતા કે કોઈને ત્યાં જુવાન દીકરો મળી ગયો હોય 8-10 દિવસ પછી એને ઘેરે જઈને જરા જોજો, ટીવી આવે, ટીવી જોતા હશે ને આઈસ્ક્રીમ ખાતા હશે. જે કહેતા હતા કે આ દીકરા વગર નહીં જીવાય, એકનો એક દીકરો અમારો જોજો. આ સંસ્થાનું સ્વરૂપ આવું જ છે. નદીમાં બહુ પૂર આવે અને વાંદરી જો તણાતી હોય તો છેલ્લે પોતાના બચ્ચાને નીચે મૂકીને એનો પણ આશરો લઈને થોડીક ઊંચે થવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? પોતાનો જીવ બચાવવો છે. એનું બાળક એને સંતાન એને પ્રિય નહોતું, પણ એ પ્રિય ત્યાં સુધી છે જ્યાં સુધી પોતા ઉપર આવી નથી. એને જો સવડું લેવામાં આવે અને આ જીવ પોતા ઉપર આવે કે મારે તો મારા આત્માને બચાવવો છે, પછી આ દેહ જાય તો ભલે, વાંદરીને બચાવજો, આ દેહ ચાલ્યો જાય તો ભલે જાય, મારે મારા આત્માને ઉપર કરીને બચાવવો છે, જીવાડી દેવો છે. આટલી સવડી પરિણતિ થાય તો એનું પણ કામ થાય, પરમાર્થ મર્મ પણ એ દ્રષ્ટાંત કામ આવે. મારે આત્માને ઊંચે લઈ જવો છે, ભલે આ દેહને મારે નીચે પછાડી એના પર ઊભું રહેવું પડે તો ઊભો રાખીશ, ડૂબવા નહીં દઉં. આ સંસાર સાગરમાં મારે ડૂબવું નથી, માટે આ દેહનો આશ્રય લઈને પણ હું તો ઊંચો રહીશ. એમ કરી શકાય. વિચાર કરે. છેલ્લે એક વાત સરસ કરી છે પરમ કૃપાળુ દેવે, ઘણા ઠેકાણે કહ્યું છે કે હવે જન્મ મરણનો થાક લાગે છે. વિચાર આવ્યો છે આપણને, જન્મ મરણનો થાક લાગે છે. આવો થાક જેને લાગે છે તે મુમુક્ષુ છે. અહીંયા કૃપાળુદેવનું વચન ટાંકીને આ મુમુક્ષુની ચોથી વ્યાખ્યા કરી મારા સાહેબ. જન્મ મરણનો થાક લાગે છે, એવો થાક જેને લાગે છે તે મુમુક્ષુ છે. એને સંસારમાંથી મુક્ત થવું છે. 20 વર્ષની જેલની સજા પડી હોય, કાળા જેને કહે ને જન્મટી, 20 વર્ષની સજા પડી હોય એ જેલના કેદીની કોક વખત અવસ્થા જોજો, અસહ્ય પીડા હોય. કારણ કે 20 વર્ષ જેવો ગાળો છે, તાજો આવેલો છે જેલમાં. એની શરૂઆતની અંદરમાં પીડા તો ભયંકર હોય, પછી જેમ જેમ સમય જતો જાય એમ પછી ટેવાતો જાય. પીડા ઓછી ન થાય, ચાલ્યો ન જાય, મુક્ત ન થઈ જતો, પણ ટેવાઈ જાય છે. એમ આપણે ટેવાઈ ગયા છીએ, સજા પામેલા કેદી જ છીએ પણ ટેવાઈ ગયા છીએ. એટલે આપણને થાક લાગતો નથી, કંટાળો આવતો નથી, પીડાનું વેદન થતું નથી. અહીંયા એ કહે છે કે એ થાક જેને લાગ્યો હોય એ મુમુક્ષુ છે. ઘણા તો આવે છે, ક્યાંય ફિલ્મ પિક્ચરમાં બતાવેલું અગાઉ, અને ક્યાંય ઘણા ગ્રંથોમાં પણ આવે છે. અને હકીકત છે કે જેલનો કેદી, એની પાસે બીજું કોઈ સાધન નથી. એક કોલસો ક્યાંકથી લાવેલો અને દિવાલ ઉપર રોજ એક લીટો કરે, પછી ગણે આજે એક દિવસ ઓછો થયો, બે દિવસ ઓછો. એને શું છે, આ સજામાંથી છૂટવા માટેના દિવસ ગણવા છે કે હવે કેટલા મને કુલ કેટલા દિવસ છે, તો 20 વર્ષના દિવસ કેટલા, તો એને ગણી લીધા કે આટલા દિવસ થાય. હવે એમાંથી એક ગયો, બે ગયો, ત્રણ ગયો, રોજ લીટા કરતો ઉપર છતથી શરૂઆત કરી છે, દિવાલની છતને અડે અહીંયાથી નીચે થળીએ પહોંચે ત્યાં સુધી લીટા કર્યો જ, નાના નાના લીટા કરતો જાય, અને નક્કી કરે કે આટલા લીટા ગયા. આપણે મોક્ષમાં જવા માટે થઈને કેટલા લીટા પાર કર્યા ખબર છે? મોક્ષમાં જવા માટે જો એ હેતુ હોય તો, એને છૂટવાનો હેતુ છે, કેદીને છે કે મારે છૂટવું છે, તો કેટલા લીટા પાર થયા. અને જેમ પછી થોડાક રહેશે ને તો અંદરમાંથી એને આમ આનંદ થશે, ઠીક કે ભાઈ હવે તો આટલા દિવસ બાકી રહ્યા. આપણે એવું કહી શકીએ એવી સ્થિતિમાં છીએ ક્યારેય કે હવે આટલા દિવસ ભાઈ? કૃપાળદેવ કે એકવાર સંકેતની પ્રાપ્તિ કર, તું 5 ભાવ 15 ભાવ તને આ ગણતરીમાં આવી જશે, આ લીટા જે કરશ ને એ ગણતરીમાં આવી જશે. હવે મેં આટલા તો ઓછા કરી નાખ્યા, હવે મારે જાજ ભાવ નથી. અરે બોજ લેવા માટેના તો ઠેકાણે આપણે સાધનો પડ્યા છે, દ્રષ્ટિ ખુલ્લી હોય તો બોજ મળે. ગુરુ દત્તાત્રેય 32 ગુરુ એમાંના બધા પ્રકૃતિમાંથી, તિર્યંશમાંથી એવા ગુરુ હતા. એને કોઈ સદગુરુ પ્રત્યક્ષ કોઈ એવા મળ્યા નહોતા કે જેની પાસેથી એમણે બોજ લીધો હોય. એમણે આવા બધા ગુરુ, એને કૂતરા પાસેથી, ભમરા પાસેથી, કેટલા પ્રકૃતિના પહેલામાંથી એમાંથી એણે બોજ લીધો અને પોતે પોતાનું કામ કરી ગયા. તો એ મૂળ શું થાય છે, ક્યાં શું કામ કરી ગયું? પોતાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ, સાચી દિશાનો પુરુષાર્થ એ કામ કરી ગયું. કૃપાળદેવે ઘણા ઠેકાણે કહ્યું છે કે હવે જન્મ મરણનો થાક લાગે છે, આવો થાક જેને લાગે છે તે મુમુક્ષુ છે. એને સંસારમાંથી મુક્ત થવું છે. એને લગ્ની લાગી છે, ધૂન લાગી છે, આ અવસ્થા પ્રાપ્ત કરવી પડે. મુમુક્ષુ હજી તો આ મુમુક્ષુ, મુમુક્ષુની વ્યાખ્યા ચાલે છે. આટલું તો પોતાની યોગ્યતા માટે જરૂરી છે. અને જો મુમુક્ષુતા આવી હશે તો જ સદગુરુ અને જીન પરમાત્મા અને એનો બોધ એ બધું ઉપકારી છે, નહીં તો કોઈ કામનું નથી. ખાલી વાંચીએ, સાંભળીએ, ભૂલી જઈએ, આટલું આપણને આવડે છે. વાંચીએ, સાંભળીએ ને ભૂલી જઈએ. એવું તો અનંતકાળથી કરતા એવા છે. પ્રભુ આપણો આરો વારો નથી આવ્યો. અહીંયા સત્પુરુષના ઉપર જો આપણી શ્રદ્ધા હોય, એમના પ્રત્યેની ભક્તિ હોય, એમને આપણે રાજી કરવા હોય તો આ કાર્ય કરી લેવું પડશે. જો સત્પુરુષને રાજી કરવાનો ઉપજ એક જ ઉપાય છે, બહુ વિચારજો, સત્પુરુષને રાજી કરવાનો ઉપાય એક જ છે, એની તમે અહીંયા કીર્તન કરો, ભજન કરો, એને ફૂલહાર ચડાવો, આરતી ઉતારો, પ્રસાદ ધરો, નિવેદ કરો, એનાથી રાજી નહીં થાય. એની આપણી પાસે જે અપેક્ષા છે એ સંતોષીએ તો એ રાજી થાય. જેમ મા બાપને રાજી કરવા હોય તો મા બાપની આશા અપેક્ષા હોય એ દીકરો સંતોષે તો મા બાપ રાજી થાય. એ મા આપણા માવતર છે, એની અપેક્ષા આપણે સંતોષીએ તો એ રાજી થાય. એની અપેક્ષા શું છે? હે જીવ તું મુક્ત થા, આટલી જ છે. હે જીવ તું મુક્ત થા, આટલી જ અપેક્ષા છે. આપણે મુક્ત થઈને બતાવીએ તો એનો રાજી કહો, રાજી કરવા જ દઢતા કરી અને મુક્ત થવાનો પુરુષાર્થ કરી, ગમે એમ કરીને મુક્ત થઈને બતાવો. જો પ્રભુ તમે કહેતા હતા ને આજે હું મુક્ત થઈને આવ્યો, વંદન કરું છું, તમારી કૃપાએ મને મુક્તિ મળી છે, આવો ભાવ આવે ત્યારે કામ થાય. આગળનો વાંચન.
મને મુક્તિનો ઈચ્છા છે, આ બંધનમાંથી બહાર આવવું છે, આ પિંજરામાંથી બહાર નીકળવું છે, તો વિષયોને વિષયોજ અને ક્ષમા દયા આર્જવ સંતોષ અને સત્યને સ્વર્થજ. અને જો મોક્ષની વ્રત તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન થઈ હોય તો મારી આ વાત તારા કામની છે, નહીં તો મારી આ વાત તારા કામની નથી. અહીંયા મુમુક્ષ માટે સદગુરુની નાની પુરુષની જરૂર છે. મુંબઈમાં ઘણા ડોક્ટર છે, કેટલા લોકો એવા હશે કે ડોક્ટરના દવાખાનાનું પગથિયું પણ નહીં ચડ્યા હોય, પણ એક દિવસ એવો આવે અને 10 જણને પૂછે છે કે કયો ડોક્ટર સારો, અને આપણે એને પૂછીએ છીએ કે શું થયું છે, તમને હાર્ટનો પ્રોબ્લેમ છે, હાર્ટનો સ્પેશિયાલિસ્ટ કોણ છે? પ્રોબ્લેમ થયો એટલે સ્પેશિયાલિસ્ટને શોધે છે, જેઓને પ્રોબ્લેમ થયો નથી તેઓ સ્પેશિયાલિસ્ટને શોધતા પણ નથી. ધનાજીની માતા ધનાજીને કહે છે કે ધના, 32 પદ્મિની સ્ત્રીઓ સોનાના થાળમાં મિષ્ટાન લઈને તારા ચરણોની સેવા કરવા ઊભી છે. ધનાજી કહે છે કે માં, મને પોપટનું પિંજરું યાદ આવે છે. પિંજરામાં એક પોપટ છે, તે પોપટ મહારાણીના મહેલમાં છે. મહારાણીને પોપટ બહુ વાલો છે. એ પોપટને સાચવવા માટે તેની સેવામાં 10-12 દાસીઓ અને નોકરો છે, અને 6 ઋતુના મધુર મધુર ફળ સોનાના કટોરામાં તેને ખવડાવવામાં આવે છે. પાંજરું પણ સોનાનું છે, તેમાં હીરા અને માણેક જડ્યા છે, છતાં એ પોપટ જ્યારે જ્યારે આકાશમાં કોઈ પોપટને ઉડતા જોવે છે ત્યારે ત્યારે તેને એમ થાય છે કે આ પિંજરું ક્યારે ઉગડશે, આ બારણું ક્યારે તૂટશે, હું ક્યારે મુક્ત બનીને આકાશમાં વિહાર કરીશ. ભલે ખાવાનું ઠેકાણું નથી, રહેવાની જગ્યા નથી, ક્યાં ઝાડ ઉપર ફ્લેટ બનાવવો છે ખબર નથી, છતાં તેને આ પાંજરું ઉઘડી જાય, આ દરવાજો ખુલી જાય, હું બહાર નીકળી અને બધા સાથે છતાં તેને ક્યારે આકાશમાં ઉડું. એ જેમ પોપટને ગમે છે તેમ માં મને પણ મુક્તપણે આકાશમાં ઉડવું ગમે છે. મને પણ સ્વતંત્રતા અને સ્વાધીનતા ગમે છે. કોઈ આસક્તિના, માયાના, મમતાના, મારાપણાના, મોહના, સ્નેહના, રાગદ્વેષ અને કષાયોના બંધનો તથા સંબંધો મને ગમતા નથી. હવે આ પાંજરું મારે છોડી દેવું છે અને બહાર નીકળવું છે.
રત્નચડિકો પિંજરો રે માતા, તે સુડો જાણે રે બંધ, કામ ભોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફંદ રે, જનની હું લેવું સંયમ ભાર. મા મને આજ્ઞા આપો, મને જવા દો. તેમનું અંતર જાગી ગયું, દ્રાક્ષ ખાટી છે તેમ શિયાળે કહ્યું અને બધાએ તે માની લીધું, પણ કોઈ ક્લુચ્ચો શિયાળ તેનો મિત્ર હતો. તેણે પૂછ્યું કે દ્રાક્ષ ખાટી છે, તો કહે ના કેટલાય કૂદકા માર્યા પણ દ્રાક્ષ મોઢામાં ન આવી, માટે દ્રાક્ષ ખાટી છે તમને સંસાર અસાર લાગ્યો હશે, પણ દ્રાક્ષ ખાટી છે તેના જેવું. જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય કે સંસાર આવો છે. સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી, સંસારને ભગવવાની કે સંસારનો દોષ જોવાની જરૂર પણ નથી, સંસારની ટીકા કરવાની જરૂર નથી. આ જગતનું સત્ય છે, જગતની અવસ્થા છે, જગતનું સ્વરૂપ છે. આજે યુવાન લાત મારે અને ભીત તૂટી જાય, પણ જો એને લકવો થયો થાય તો જાતે ખાઈ પણ નથી શકતો. આ સંસાર પણ આવો પરિવર્તનશીલ છે. જ્ઞાની પુરુષો કહે છે કે જન્મ દુઃખમ જરા દુઃખમ રોગો ન મરણાદિય અહો દુઃખો હું સંસારો જથ કિસંતી જંતુનો. આ સંસારમાં જન્મનું દુઃખ, ઘટપણનું દુઃખ, રોગનું દુઃખ અને મરણનું દુઃખ છે. આ સંસાર જ દુઃખમય છે. ત્યાં પ્રાણીઓ પીડાય છે. આવા સંસારથી મુક્ત થવાની વેદના અને તથા અને વ્યથા મુમુક્ષુતા અંતરમાં જાગી છે તેને થાય છે કે કેવી રીતે મુક્ત થવાય. સંસારની આધારશીલા મોહ છે, રાગદ્વેષ છે અને ચાર કષાય છે.
આગળ
ભગવાન મહાવીર કહે છે કે સંસાર અને દ્વેષ એ કર્મનું બીજ છે. સંસારનું બીજ એ સંસારનું બીજ છે. એ રાગ અને દ્વેષ દૂર કરવા જરૂરી છે. મુમુક્ષુમાં એવી ઝંખના જાગે છે કે રાગ દ્વેષ જેનામાં ન હોય તેવા પુરુષને મારે શોધવા છે. પહેલી ઝંખના સદગુરુનો યોગ ક્યારે પ્રાપ્ત થાય અને બીજી ઝંખના રાગ દ્વેષ મોહ તથા કષાયોથી મુક્ત, આસક્તિ ને મમત્વથી મુક્ત, વાસનાથી મુક્ત એવા પુરુષની ક્યારે પ્રાપ્તિ થાય? આવા પુરુષની શોધમાં જે નીકળ્યો છે તેને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુની બે શોધ છે, એક વિતરાગ પુરુષની શોધ અને એક સદગુરુની શોધ. એમનું સ્વરૂપ જાણે, એ કેવી રીતે વિતરાગ બન્યા, થોડી આસક્તિ છોડવી પણ જ્યાં મુશ્કેલ છે, રાગ દ્વેષ છોડવા મુશ્કેલ છે, ક્રોધ ઓછો કરવો મુશ્કેલ છે, જીતવાની વાત તો જવા દો, ઘટાડો કરવો પણ મુશ્કેલ છે, તો તેઓ કેવી રીતે આ ક્રોધ અને અહંકારથી મુક્ત બન્યા હશે? માયા અને લોભથી રાગ દ્વેષથી મુક્ત કેવી રીતે બન્યા હશે? આવા વિતરાગી પુરુષને જાણવાની ઝંખના જેના અંતરમાં જાગી છે તે મુમુક્ષુ.
વિતરાગ માટે જૈન પરંપરામાં બીજો શબ્દ છે જીન. વિતરાગ એ હિન્દુ અને બુદ્ધ પરંપરાનો પણ શબ્દ છે, ભગવદ્ ગીતાનો પણ શબ્દ છે. જેણે હંમેશ માટે કાયમ માટે રાગ દ્વેષ જીતી લીધા છે તેને કહેવાય છે જીન. જીન કહો, વિતરાગ કહો કે અરિયંત કહો, એ બધા પર્યાયવાચી શબ્દો છે. એ જીનનું સ્વરૂપ સમજવું પડશે, વિતરાગનું સ્વરૂપ સમજવું પડશે. કોણ કરાવશે આ ઓળખાણ? આ વિતરાગ પુરુષ છે અને વિતરાગ આવા કામ હોય તે કોણ ઓળખાણ કરાવશે? આ ધરતી ઉપર વિતરાગ પુરુષને ઓળખવાનું કામ એક જ એજન્સી કરે છે અને તે છે સદગુરુ. સદગુરુનું કામ વિતરાગ પુરુષને જીન સ્વરૂપને સમજવાનું છે. સદગુરુ મુમુક્ષુને જીનેશ્વરનું સ્વરૂપ સમજાવે છે. સદગુરુનો ઉપદેશ, જ્ઞાની પુરુષનો ઉપદેશ વિતરાગ થવાનો ઉપદેશ છે. રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદગુરુ ક્યાંય પણ આપતા નથી. વિતરાગતાનું પોષણ થાય તેવો જ ઉપદેશ સદગુરુ આપે છે. હવે ગાથા સમજીએ. સદગુરુના ઉપદેશ વણ સમજાય નહીં ચીન સ્વરૂપ, સમજ્યા વણ ઉપકાર સમજે ચીન સ્વરૂપ. બહુ માર્મિક ગાથા છે કે આપણે વિતરાગ પુરુષને સમજવાના છે અને એવા વિતરાગ પુરુષને સમજાવશે કોણ? સદગુરુ વિતરાગ પુરુષની ઓળખાણ માટે સદગુરુનો ઉપદેશ જરૂરી છે.
બસ અહીંયા જે બારમી ગાથાની સમજણ હવે આપવાના છે, અહીંયા તો એની પહેલાંની ભૂમિકા તૈયાર કરાવી કે આ બારમી ગાથાને સમજશે કોણ? તો કે મુમુક્ષુ. અને મુમુક્ષુના જુદા જુદા લક્ષણ બતાવી અને કહ્યું આ મુમુક્ષુતા પ્રાપ્ત કરવા ઉપર ભાર મૂક્યો, અર્થાત પોતાની પાત્રતા યોગ્યતા એને મા ઉપર અહીંયા ભાર મૂકી અને કહ્યું કે આટલી ભૂમિકા આવ્યા પછી આ ગાથા સમજાશે. અને એ જ ગાથાનો મર્મમાં પણ એ જ કહ્યું છે પાછું, સમજ્યા વાળું ઉપકારશું. વાંચી તો લીધી, કંઠસ્થ કરી લીધી, રોજ નિત્ય પાઠ કર્યો, પરિણામ જોઈએ શું પાર્થ આપણે કેટલું પ્રાપ્તિ થઈ વિચારવું. સૌની ભૂમિકા જુદી હોય અને કોઈને પ્રાપ્ત થયું હોય તો વંદન છે આપણા, બહુ સારી વાત છે. પણ અહીંયા તો સામાન્ય જનજીવ આખો સમુદાય લક્ષમાં રાખીને કહે છે કે આ ગાથાની ઉપકારિતા એના માટે છે જેનામાં આ યોગ્યતા હશે. એ યોગ્યતા માટે આખી ભૂમિકાની અંદરમાં પ્રવચનનો લગભગ મોટો ભાગ એમણે એમાં જ લઈ લીધો, કારણ કે બહુ અગત્યની વસ્તુ છે. તો એ ભૂમિકામાં આપણે જે જોયું એની અંદરમાં હવે વાત કરે છે કે પહેલે પોતાને પૂછવાનું છે કે તારે મુક્ત થવું છે, તને મુક્તિની ઈચ્છા છે? પ્રશ્ન કર્યો. તને મુક્તિની ઈચ્છા છે કે તું મુક્ત છો એમ માને છે? તને એમ લાગતો કે ના ના, હૈરો ભેરો સંસાર છે, લાડી ગાડી વાડી પાડી બધું ઘેરે છે, મને કાંઈ જરૂરિયાત નથી અને મુક્ત આનંદ છે, આવું તો ચોથા આરામાં નહીં હોય કદાચ, એવી જો તારી કલ્પના હોય તો મૂકી દે આ બધી કળાકૂટ, તારે કાંઈ કરવાની જરૂર નથી. પણ તને એ બંધનરૂપ લાગતું હોય અને તો તારે બંધનથી મુક્ત થવાની ઈચ્છા થતી હોય, બે વાત, એક તો આ બંધનરૂપ લાગતું હોય અને બંધનથી મુક્ત થવાની ઈચ્છા લાગતી હોય, જો બંધનમાં પ્રિયતા દેખાતી હોય તો પછી તો મુક્ત થવાની ઈચ્છા છે નહીં, તો એનો તો એને માટે કારણ વગરનું કોઈ આ પુરુષાર્થ કરવાની જરૂર નથી. તો પેલા જેમ કૃપાળદેવે તત્વ વિચારમાં જે આપણને કહ્યું ને પ્રશ્ન મૂક્યા 5, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે અને રાખું કે છોડી દઉં પરિવારું, આ 5 પ્રશ્નો મૂક્યા. એવી રીતે અહીંયા એ પ્રશ્ન એવો જ છે કે પેલા આ વિચાર કરે મુક્ત થવું છે તો તરત પ્રશ્ન આવશે, શેનાથી મુક્ત થવાની વાત કરો છો, છૂટાછડા લેવાના, હા છૂટાછડા લેવાના, એ વાત નથી કરી જ્ઞાનીએ. મુક્ત થવું એટલે બંધન શેનું છે પેલા વિચારવાનું છે, અને કોઈ તને બાંધ્યો છે ના, અહીંયા પર પાછી હજી ભૂલ થાય છે, શું કરીએ, છોકરાઓ નાના છે, મા બાપ ઘરડા છે, આજીવિકાનું બીજું કોઈ સાધન નથી, આવા બધા બાનાબાજી તો ઘણી મળશે, ઘણી મળે કરવી છે, એટલે એ બતાવે છે એને છૂટવાની ઈચ્છા નથી. છૂટવાની ઈચ્છા હોય તો એવા પ્રશ્નોમાં એ રોકાઈ ન જાય, એને ઓળંગી જાય, હોય એવી મુશ્કેલી ના નથી પણ એને ઓળંગી જાય, કારણ કે એને છૂટી જવું છે. છેલ્લા આપણે અહીંયા ભૂકંપ આવ્યો હતો ને, ત્યારે ભૂકંપની અંદરમાં ક્યાંનો હતો ભૂલી ગયો, એક જેલ, જેલ ભૂકંપમાં જેલની દિવાલો તૂટી ગઈ અને કેદીઓ ભાગી ગયા, શું થયું પછી રાહ જોવે, એને છૂટવાની ઈચ્છા હતી ને અને ભૂકંપ આવ્યો, જેલની દિવાલ તૂટી ગઈ, બહાર ભાગી ગયા. ભલે પછી વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું અને એને બધાને ગોતીને પાછા નાહ્યો અંદર, એ પછીની વાત છે, પણ પેલું કામ શું થયું, એ છૂટવાની ઈચ્છા હતી અને મોકો મળ્યો નીકળી ગયા. એમ આ મુમુક્ષુને જો મોકો મળ્યો કે આ મને અત્યારે મોકો મળ્યો છે, દિવાલ તૂટી છે અને ભાગી છૂટવા જેવો મોકો છે, જલ્દી ભાગી જાય, મનુષ્ય ભાવ મળ્યો છે, જેલની દિવાલો તૂટી ગઈ છે અને આ બેઠો બેઠો જોવે છે કે બહાર જાઓ કે ન જાઓ, હવે એનું શું થાય, એટલે દિવાલ તૂટી છે બહાર નીકળ, તો કે ના હજી વિચાર કરું છું બહાર નીકળવું કે ન નીકળવું, આપણી દશા કંઈક આવી છે. આવા સત્પુરુષનો યોગ મળ્યો હોય, એમના વચનો મળ્યા હોય, વિતરાગનો માર્ગ મળ્યો હોય, મનુષ્યપણું મળ્યું હોય અને છતાં આ જીવ હજી વિચાર કરે કે બહાર નીકળવું કે નહીં, એટલે પહેલે સરસ પ્રશ્ન કર્યો, તને મુક્તિની ઈચ્છા છે? આ 3 વખત આપણા આત્માને પૂછી લેવું, ખરેખર તારે મુક્ત થવું છે, અને એ જો હા પાડે તો પછી આગળનો પ્રશ્ન વિચારો કે તને બંધન છે એમ તું માને છે, કારણ કે બંધનો એ મુક્ત થાય, જેને બંધનો એને મુક્ત થવાની ક્યાં વાત આવી, તો બંધન છે એ લાગે છે, તો કે હા બંધન છે, તો કેવું બંધન છે હવે એનો વિચાર કરે. ત્રીજો પ્રશ્ન, શેનું શેનું બંધન છે, ઘરનું, પરિવારનું, પૈસાનું, સમાજનું, શું બંધન છે એનો વિચાર કર, અને પછી એ કેમ કરીને એમાંથી મુક્ત થવાય એનો ઉપાય વિચાર. એ ઉપાય વિચારતા તારી બુદ્ધિ ઓછી પડે, સમજણ ઓછી પડે, તો સદગુરુનો ગોત. આખો માર્ગ આ રીતે બતાવ્યો છે, પછી સદગુરુને ગોત, એની એનું માર્ગદર્શન લે અને એ કહે એ પ્રકારે તું પ્રયત્ન કર, તો એમાંથી છૂટી જાય. એટલે અહીંયા સદગુરુ સદપુરુષ શું માર્ગ બતાવે છે બંધનથી છૂટવાનો? વિષયોને તજો, ક્ષમા, દયા, આર્જવ, સંતોષ અને સત્યને પીયુષો, એટલે અમૃતપદ ભજો. એ અને ઉપાધેયનો બેયનો વિવેક કરવાની વાત કરી, શું છોડવું અને શું આચરવું. તો એ પ્રકારે જેને છૂટવાની ઈચ્છા છે અને સત્પુરુષ પાસેથી એને છૂટવાને માટેનો ઉપાય જાણી લીધો, એ ઉપાય અનુસાર સંકલ્પ કરે અને પુરુષાર્થ ઉપાડે, તો કામ એટલું અઘરું નથી. એટલું અઘરું જેટલું ધારીએ છીએ એટલું અઘરું નથી. બધા જ્ઞાની પુરુષોનો અભિપ્રાય છે, સમજ પીછે સબ સરળ હે. એકવાર સમજણ આવી તો ભગવાન કહે છે સરળ છે, અને આપણે કહીએ છીએ કે કઠણ છે. કાં તો એ ખોટા ને કાં આપણે ખોટા, નિર્ણય આપણે લેવાનો છે. અહીંયા મુમુક્ષુ માટે સદગુરુની, જ્ઞાની પુરુષની જરૂર છે. આવી અવસ્થામાં પહોંચ્યા પછી મુમુક્ષુને, આત્માર્થીને, આ આખી આત્મસિદ્ધિ આત્માર્થી માટે છે. આત્માર્થી નથી એને માટે આ આત્મસિદ્ધિ કોઈ પ્રકારે કામની નથી. આ બરાબર સ્પષ્ટ થઈ જાવ એટલે કૃપાળદેવે શરૂઆતમાં જ કહી દીધું, સમજાવવા આત્માર્થીને. અહીંયા શરૂઆત જ આત્મસિદ્ધિની અહીંયા કરી. આત્માર્થી માટે જેને આત્મ અર્થ નથી એને માટે આ કાંઈ ઉપકારી નથી. જેને પૈસાનો અર્થ છે, ઘર કુટુંબ સંસારનો અર્થ છે, એને આ કામનું નથી. ઉલટો એ તો મૂંઝવણમાં મુકાઈ જશે કે આવું બધું કરીશ તો પછી આ બધું કોણ કરશે. તો ભાઈ બરાબર છે, આ મુખ અને તારે જે કરવું છે કર્યા કર, પાંચ પચાસ ભાવ હજી વધારે થાય છે, ભલે થતા આટલા કર્યા એમાં એટલા વધારે તને શું ફેર પડે છે. આ તો છૂટવાની અંદરમાં ઝૂરણા જાગી છે, હમણાં છૂટું હમણાં છૂટું હમણાં છૂટું. હા, રોજ દિવાલ ઉપર લીટો કરતો હોય ક્યારે આમાંથી છૂટીશ, એને માટે આ કામનું છે. અહીંયા મુમુક્ષુ માટે સદગુરુની, જ્ઞાની પુરુષની જરૂર છે. અને પછી પેલું 32 શ્રેવણે શાલીભદ્રજીએ જે વેલે છોડેલી ધન્નાજીને એનો જે કથા છે, એ વૈરાગ્યને બળવાન કરવા માટે એ વાત કરી છે. પાછળ જે વાત કરી 142માં, જો આ મુમુક્ષુની ઝૂરણા જે આપણે કહીએ છીએ ને, ઝૂરણા કેવી હોય તો કે આ પાંજરું ઉઘડી જાય. જો પોપટની વાત કરીને દ્રષ્ટાંતિ સમજાવે છે, એકવાર આ પાંજરું ઉઘડી જાય, એકવાર, એક જ વારો, ઘણા દિવસથી પાંજરામાં છે, પોપટ વિચારે છે, જો એકવાર આ પાંજરું ઉઘડી જાય, દરવાજો ખુલી જાય, હું બહાર નીકળું અને બધા સાથે ક્યારે આકાશમાં આવડું, એ જેમ પોપટને ગમે છે તેમ. હા, આ મુમુક્ષુને જ્યારે એવી ઈચ્છા અંદરમાં પ્રવર્તે, ઓહો, અનંત જ્ઞાની મોક્ષે ગયા, મુક્ત થઈ ગયા, અનંત અનંત અવ્યાબાસ સુખના સ્વામી થયા, હું આ પિંજરામાંથી ક્યારે નીકળું, એકવાર આ પિંજરું ખુલી જાય, હું નીકળી જાઉં અને એની સાથે હું પણ એમની હરોળમાં જઈને બેસી જાઉં, આવી અંદરમાં ઝૂરણે જ્યારે જાગે, ત્યારે આ મોક્ષ પુરુષાર્થ મુમુક્ષુ કરી શકશે, બીજો નહીં કરે. મુમુક્ષુને આ ઝૂરણા આવે તો એ મોક્ષનો પુરુષાર્થ કરશે, કારણ કે એની પાસે ભૂમિકા તૈયાર થઈ ગઈ છે મુમુક્ષુની, માટે કરશે, બીજો તો નહીં કરી શકે. મુક્તપણે આકાશમાં ઉડવું ગમે છે, મને સ્વતંત્રતા અને સ્વાધીનતા ગમે છે, વાતો કરીએ છીએ પણ ખરેખર ગમે છે કે કેમ એ પ્રશ્ન છે પાછો. કોઈ આસક્તિના, માયાના, મમતાના, મારાપણાના, મોહના, સ્નેહના, રાગદ્વેષ અને કસાવાના બંધનો તથા સંબંધો મને ગમતા નથી, હવે આ પાંજરું મારે છોડી દેવું છે અને બહાર નીકળવું છે. આ છે ઝૂરણા. દ્રષ્ટાંત ભલે પોપટનું આવ્યું, પણ આપણે પોપટની જગ્યાએ આપણી જાતને મૂકવાની અને આ વિચારવાનું, ત્યારે આ ઝૂરણા કહેવાય. પછીના પારામાં કહે છે, જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાય કે સંસાર આવો છે. સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી, સંસારને વગોવવાની કે સંસારને દોષ જોવાની પણ જરૂર નથી, સંસારની ટીકા કરવાની પણ જરૂર નથી. કેમ? અત્યાર સુધી સંસાર વિશે આપણને આટલું બધું કહ્યું, બંધનનું કહ્યું, ઘણું બધું કહ્યું. હવે પાછા આ જ પુરુષ એમ કહે છે કે સંસારને ભોગવવાની જરૂર નથી, ટીકા કરવાની જરૂર નથી. કેમ આમ કહ્યું? વિરોધાભાસી વાત થઈ. વિચાર કરવા જેવો છે. એટલા માટે કહે છે કે સંસારનું જે સ્વરૂપ તને વાલું લાગે છે, વાલપ લાગે છે ને, સંસાર પ્રત્યે વાલપ, એ તારી ભ્રાંતિ છે. ખરેખર એની અંદરમાં કોઈ સુખ નથી, પણ તે અત્યાર સુધી ભ્રાંતિથી એમાં સુખ મને મળશે, આમાં સુખ મળશે એ અપેક્ષાએ તું એ સંસારની અંદરમાં સુખની શોધ માટે થઈને અનંત કાળથી પરિભ્રમણ કરી અને પ્રયાસ કરી રહ્યો છું, પણ એમાં તને સુખ મળવાનું નથી. માટે એ અપેક્ષા કહે છે કે વાસ્તવિક સ્વરૂપ, જો વાસ્તવિક સ્વરૂપ સંસારનું સમજાય જાય એ જરૂરી છે મુમુક્ષુ માટે. સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય, ક્ષણિક વૈરાગ આવે અને ઘણા બાબા સાધુ થઈ જાય અને પછી એના જીવનની દશા જુઓ, નહીં ત્રણનો નહીં તેરનો, એનો કહે છે ને આપણે, ત્રણનો નહીં તેરનો નહીં છપ્પનના મેળનો નહીં, આ એને જેવી દશા થઈ જાય તો એનો શું અર્થ? ક્ષણિક વૈરાગ આવ્યો કોઈ કારણે દુઃખથી, પડદેવ પણ વૈરાગના ત્રણ રક્ષા બતાવે ને, દુઃખ ગર્ભિત ને મોહ ગર્ભિત ને જ્ઞાન ગર્ભિત. પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ ન હોય તો એ લટકતો રહીએ, કોઈ જગ્યાનો મેળ પડે નહીં. તો જો વાસ્તવિક સ્વરૂપ સમજાયું હોય અને જો વૈરાગ આવ્યો હોય તો એનું કામ થાય. એટલે કે જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાય જાય કે સંસાર આવો છે ત્યારે એનું એને માટે આ ઉપકારી છે. આ ગાથા, આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એને ઉપકારી થશે. આમાં હવે સાવધાન કરે છે, સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી. કારણ આપણે જે કામ કરવું છે સંસારમાં રહીને કરવાનું, સંસારની વચ્ચે રહીને કરવાનું. કૃપાળુદેવે જે કામ કર્યું સંસારમાં રહીને કર્યું, સંસાર છોડીને ભાગી નહોતા ગયા, વેપાર ધંધાને તાળું નહોતું મારી દીધું, બૈરાવ છોકરાની યારે છૂટાછેડા લઈને રવાના નહોતા કરી દીધા. આપણી સામે છે, સંસારમાં રહીને આ કામ કરવાનું છે. એટલે સંસારની નિંદા કરવાની જરૂર નથી, પણ સંસારથી સાવધાન થવાની જરૂર છે કે આ સંસારનું સ્વરૂપ આવું છે, જો હું સાવધાન નહીં રહું તો હું સપડાઈ જઈશ, અને સાવધાન રહીશ તો સાક્ષીભાવ જોયા કરીશ. જેમ આપણને મનગમતી સિરિયલ જોતા હોય, મનગમતું પિક્ચર જોતા હોય, એમ સંસારને જુઓ, આનંદથી જુઓ. સંસાર તમારું કાંઈ નહીં બગાડે, પણ એ જોવાની કળા આવડવી જોઈએ. આ તો પિક્ચર જોતા હોય અને આપણા ભાવ બદલાતા હોય, એટલે હીરો વિલનને મારતો હોય ને રાજી થઈએ, વિલન હીરાને હીરોને મારતો હોય એટલે અંદર દુઃખી થઈએ. નથી વિલન આપણો સગો, નથી વિલન પેલો હે હીરો છે એ પણ આપણો સગો નથી, અને છતાં રાગદ્વેષના પરિણામ આપણે કરીએ. ઠીક કર્યું, બરાબર માર્યો, હા કાંઈ લેવા દેવા ખરી? આ ભાવની કલુષિતતા કરીને જીવ કર્મ બંધ કરે છે, એનું એને ખબર નથી. આને કહે છે અનર્થ દંડ. આવું છે, સતત ચાલતું હોય છે આપણા જીવનમાં. પાડોશીને ત્યાં નવું એર કન્ડિશન ફિટ કરાયું હોય અને આપણે પંખાના પણ ઠેકાણા ન હોય, હા, અને અંદરમાં ઈર્ષાનો ભાવ જાગે, અનર્થ દંડ છે. એટલે જેવી જેની જોગવાઈ, તું શા માટે એને એસીને માટે થઈને આવી બળતરા કરે છે? તો જુઓ સંસાર છે, પણ સંસારમાં સાવધાન રહેવાની વાત છે. સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી, વગવવાની કે સંસારને દોષ જોવાની પણ જરૂર નથી, સંસારની ટીકા કરવાની પણ જરૂર નથી. કારણ કે સંસાર બંધનનું કારણ નથી, આના ઉપરથી નક્કી એ થાય છે. સંસાર આપના બંધનનું કારણ નથી, આપણી વૃત્તિઓ સંસાર સાથે જોડાય છે ત્યારે બંધનું કારણ બને છે. એ કારણ આપણે ઊભું કરીએ છીએ, આપણે બંધાઈએ છીએ, સંસારે આપણને બાંધ્યા નથી. અને જો સંસારે આપણને બાંધ્યા હોત તો એ સંસારે મહાવીરને પણ બાંધ્યા હોત, એને છૂટવા ન દેત. પણ સંસારમાં એ બળ નથી જે આત્મામાં બળ છે. એ જ સાબિત કરે છે કે સંસાર આપણને નથી બાંધતા, આપણી વૃત્તિઓ, આપણી માન્યતાઓ, આપણું અજ્ઞાન, એના વડે આપણે સંસારની સાથે જોડાયા છીએ અને બંધનનો અનુભવ કરીએ છીએ. એક કુંભારની પાસે 3-4 ગધેડા હતા, ગરીબ બિચારો, ઘણો ગરીબ. આ સિવાય એને કહીએ તો એની પાસે સંપત્તિમાં ગધેડા સિવાય કાંઈ નહોતું, એમ કહી તો ચાલે. એ ગધેડાનું કામ શું, સવારમાં 5 વાગે વહેલી સવારે ગધેડાને લઈ અને નદીએ જાય, ભેખડમાંથી માટી હોય એ પાવડો તિકમ લઈ ગયો હોય અને એમાંથી તોડે, ભેખડ તોડીને માટી ભરી ગધેડા પર મૂકે, ઘેરે આવે, એ માટીને પલાળે અને પછી એનું જે કંઈ ઘાટ ઘડવા હોય ઘડે. આ એની રોજનું જીવન, રોજિંદુ. હવે એને તો નાની અમથી ઝૂંપડી, ગધેડા બહાર હોય, હવે એ તો પ્રાણી છે, રાતના કંઈક ઉકેડો ગોતવા માટે થઈને અગા પાછા થઈ જાય, સવારમાં ગધેડાને ગોતવા જવું પડે કે ક્યાં વયા ગયા. પછી એમ તો હારું વાતો ખોટું, માટે કંઈક ઉપાય કરવો જોઈએ. ઉપાય કરવા માટે એક દોરી ગોતી અને દોરીથી ગધેડાના પગને બાંધે. હવે દોરી એક જ, ગધેડા 4, તો શું કરે, એક ગધોડાને એક આંટી મારી એક પગ બાંધે, થોડાક આગળ દોરીના અંદરમાં બીજો પગ બીજા ગધેડાનો બાંધે, ત્રીજામાં ત્રીજ પહેલાનો બાંધે, એમ કરીને ચારે ગધેડાને એક જ દોરીથી બાંધી લે. એનાથી શું થાય કે એક ગધોડું ભાગે તો બીજાનું કારણે પાછો રોકાઈ જાય. આ એક કુદરતી સમજણ છે એની. તો ચારે ગધેડાને આ બાંધે, વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી હતી. થયું એવું કે એક વખત એ દોરી ઝીણે થઈ ગઈ હશે, તૂટી ગઈ, અને સાંજનો સાહેબ કે હવે મારે રાત પડી ગઈ છે, અત્યારે દોરી ક્યાં ગોતવા જાવી, અને મૂંઝાણો કે આ દોરી નથી અને આ ગધેડાને બાંધીશ નહીં તો ભાગી જશે, તો મારે ગોતવા જવું પડશે. તો મૂંઝાતો હતો, પાડોશમાંથી કોઈ ડાયો માણસ આવ્યો, કોઈ પુસ્તક કેમ આજ તમે આમ મૂંઝવણમાં એવું દેખાય છે, કેમ છે આવું? તો કે આ મારી મૂંઝવણ છે, દોરી તૂટી ગઈ છે અને મારે ગધેડા બાંધવા છે. હવે દોરી આવું હળી ગઈ છે, બાંધવા જાઉં છું તો ફરી બાંધ તૂટતી જાય છે, આનો કોઈ ઉપાય નથી. તો કે કાંઈ વાંધો નહીં, એકાદો ટુકડો છે? તો કે હા. તો કે લાવ. એણે એ ટુકડો લીધો અને ગધેડા ચારેય લાઈનમાં ઊભા હતા. એના પાછળના પગમાં પહેલાં એક ગધેડાને દોરી વીંટી, પછી છોડીને બીજામાં બાંધી, છોડીને ત્રીજામાં બાંધી, છોડીને ચોથામાં બાંધી, ચારેય ગધેડા મુક્તો, દોરી પણ લઈ લીધી, કંઈ નથી. સવારે જોયું તો ચારેય ગધેડા એમને ઊભા હતા, આઘા પાછા થયા નહોતા. ગધેડાએ માની લીધેલું રોજની ટેવને કારણે કે અમારા પગ બંધાયેલા છે, બસ આપણી દશા આવી છે. આપણે માની લીધેલું છે અમે બંધાયેલા છીએ સ્ત્રીથી, પુત્રથી, સંપત્તિથી, સાધનથી, અરે સંપ્રદાયના બંધનથી. ક્યાં ક્યાં નથી બંધન? આ પ્રકારે આવી વૃત્તિથી આપણે બંધાયેલા છીએ અને આપણે એમાંથી છૂટવું છે. એવો જો ભાવ હોય તો એ બધા બંધનમાંથી છૂટવા માટે થઈને એક વખત શું કરવાનું, ગધેડાએ ન કર્યું આપણે કરવાનું, શું? એક વાર પગ ઊંચો કરીને જોઈ લેવાની જરૂર હતી, એ ગધેડાએ નહોતું કર્યું. આપણે એ કરવાની જરૂર છે, એક વાર પગ ઊંચો કરી એટલે ખબર પડી જાય કે બંધન નથી, બસ આટલું કામ કર. આ જે પુરુષાર્થ કયો તો જ્ઞાની આ પુરુષાર્થ કહે છે, આટલો જ પુરુષાર્થ તું કર, તને ખબર પડશે કે તું બંધાયેલો નથી, તું મુક્ત છો, તને કોઈ બાંધો નથી, તારી માન્યતાએ બંધાયેલો છો. અને એટલા માટે કહે છે કે આ સંસારની નિંદા કરશો નહીં, વગોવશો નહીં, ટીકા કરતા નહીં. જગતનું સત્ય છે, આ સંસારની અંદરમાં આપણો ઉછેર થયો છે, આ સંસારમાં રહીને આપણે ભોજપાઈમાં છીએ, આ સંસારમાં રહીને જ આપણને સદગુરુની પ્રાપ્તિ થઈ છે, આ બધું સંસારમાં રહીને થયું છે. સંસારને એકાંતે ન લો કે આપણને માત્ર હાનિકારક છે, એવું ન માનો. દરેક વસ્તુના બે પાસા હોય. આગળની વાતમાં બીજા પારામાં જે કહે છે, આ જેને હવે સંસારથી છૂટવું છે એને હવે ઉપાયમાં ગયા છે. શું કહે છે? રાગ અને દ્વેષ એ કર્મનું બીજ છે. આ ઉપાય આવ્યો હવે, અહીંથી ઉપાય શરૂ થયો. રાગ અને દ્વેષ એ કર્મનું બીજ છે, એ સંસારનું બીજ છે. અર્થાત સંસારની સાથે આપણા ઉપયોગને કોઈ જોડનારું પરિબળ હોય તો રાગ અને દ્વેષ છે. સંસાર સંસારની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છે. રાગ દ્વેષ દ્વારા આપણે ત્યાં જોડાય છે, માટે એને બીજ કહ્યું. રાગ અને દ્વેષ કર્મનું બીજ છે, સંસારનું બીજ છે. એ રાગ અને દ્વેષ દૂર કરવા જરૂરી છે. મુમુક્ષુમાં એવી ઝંખના જાગે કે રાગ દ્વેષ જેનામાં ન હોય એવા પુરુષને મારે શોધવા છે. આવી પહેલા પહેલા તો અંદરમાં ઝંખના જાગે, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. આ ઝંખના આવે તો સદગુરુનો યોગ એ શોધે. સદગુરુનો યોગ ક્યારે પ્રાપ્ત થાય? પછી બીજી ઝંખના, રાગ દ્વેષ મોહ તથા કશાઓથી મુક્તિ, આશક્તિ ને મમત્વથી મુક્તિ, વાસનાથી મુક્તિ, એવા પુરુષની ક્યારે પ્રાપ્તિ થાય? આ ઝંખના, આ અંદરમાં અંદર ઝૂરણા જેને કહે છે ને, આ ઝૂરણા, આવી ઝૂરણા થાય. એને ખાવું પીવું ન ભાવે, આમાં જ હોય. આવા પુરુષની શોધમાં જે નીકળો છે તેને કહેવાય મુમુક્ષુ. જો આ મુમુક્ષુની બી એક વિશેષ વ્યાખ્યા કરી. આ જેમ જેમ ભૂમિકા ઉપર જતી જાય એમ આ મુમુક્ષુની વ્યાખ્યા બદલાતી જાય છે. આ ઉપરની ભૂમિકાએ મુમુક્ષુની આ વાત કરી. આવા પુરુષની શોધમાં નીકળો તેને કહેવાય મુમુક્ષુ. હવે કહે છે મુમુક્ષુની બે શોધ છે. શું શોધવું છે એને? એક સત્પુરુષ, વિતરાગ પુરુષની શોધ અને સદગુરુની શોધ. એમનું સ્વરૂપ જાણે. આ શબ્દ પ્રયોગ બહુ સમજવા જેવો છો. એમનું સ્વરૂપ જાણે. સદગુરુનું આત્મા એ સદગુરુ છે, સદગુરુનો દેહ તો સદગુરુ નથી. એનું સ્વરૂપ એટલે સદગુરુનો આત્મા. સદગુરુનો આત્મા કેવો છે? નિર્મળ છે, ક્ષમતાભાવી છે, સમભાવી છે, આત્મજ્ઞાની છે. પ્રત્યેક જીવ પ્રત્યે એક કરુણાનો ભાવ એની આંખમાંથી સદાય નીતરતો હોય છે. આ બધા સદગુરુના અંતરંગ દશા જાણવા માટેના આ બધા લક્ષણો છે, એ સમજવા જોઈએ. જો મુમુક્ષુ એની સાથે તાદાત્મ્ય કેળવે તો પ્રાપ્ત થાય. મુમુક્ષુ એની સાથે તાદાત્મ્ય ન કેળવે તો સત્પુરુષનું અંતરંગ ક્યારેય જાણી શકે નહીં. બહારના વેશભૂષા ચિહ્ન સંપ્રદાય બધું જાણે પણ આ ન જાણી શકે. આ જાણવું જરૂરી છે. લય સ્વરૂપ શબ્દ વાપરો, એમનું સ્વરૂપ જાણે. એ કેવી રીતે વિતરાગ ભાઈના આ પ્રશ્ન થવો જોઈએ. થોડી આસક્તિ છોડી પણ જ્યાં મુશ્કેલ છે, રાગદ્વેષ છોડવા મુશ્કેલ છે, ક્રોધ ઓછો કરવો પણ મુશ્કેલ છે, જીતવાની વાત તો જવા દો ઘટાડો કરવો પણ મુશ્કેલ છે, તો તેઓ કેવી રીતે આ ક્રોધ અને અહંકારથી મુક્ત બીના હશે? માયા અને લોભથી રાગદ્વેષથી મુક્ત કેવી રીતે બીના હશે? આવા વિતરાગ પુરુષને જાણવાની ઝંખના જેના અંતરમાં જાગી તે મુમુક્ષુ પરાકાષ્ઠા ઉપર લઈ ગયા. આ મુમુક્ષુની પરાકાષ્ઠા આવી ગઈ. આ ભાવ અંદરની અંદરમાં જાગે ત્યારે માનવું કે આ મુમુક્ષુપણું હવે એને કાર્યકારી બનશે. તો ઝંખના, આવી ઝૂરણા અને એ પછી એનો પુરુષાર્થ ઉપડે તો એનું કામ થાય. આપણે ઉલટા ક્રમમાં ચાલીએ છીએ, પહેલાં પુરુષાર્થ ઉપાડીએ છીએ અને આ વાતને બાજુમાં રાખી દઈએ છીએ, એટલે આપણું કામ થતું નથી. આવું ઘણીવાર કર્યું છે આપણે અનંતકાળમાં. આપણી પાત્રતાના ઠેકાણા ન હોય પણ અમારે ગુરુ તો કહે તો ધી બેસ્ટ, અમને નાનું સૂનું જોઈ નહીં, 200-500 શિષ્યનો પરિવાર જોઈએ, લાખો માણસો ભેગા થતા જોઈએ, એનો જય જયકાર બોલવો જોઈએ, એના નામના મોટા મોટા કોઈ સ્થાનકો બનવા જોઈએ. બસ આજ આપણે જોયું છે અને એટલે જ નહીં ખડા છે. આ અંતરંગ ગુરુનું, સદગુરુનું એ અંતરંગ સ્વરૂપ ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો. એ જો સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કર્યો હોય તો આપણો પ્રશ્ન એ થવો જોઈએ, મારે એના જેવું થવું છે તો હું કેવી રીતે થાવ? અને એનો ઉપાય ગુરુ પાસે પૂછે. મારે તમારા જેવું થવું છે. તમે આશીર્વાદ આપો કે જા રાજપાટ મળે ને તું મિનિસ્ટર થઈ જા, મારે એવું કંઈ જોતું નથી, મારે તમારા જેવું થવું છે. આ ઝંખના હોય ત્યારે કામ થાય. અંતરંગ સ્વરૂપ જાણવું પડે. અને પછી છેલ્લા પારામાં આપણે સમાપન કરતા એક વાક્યમાં પણ સરસ આપ્યું છે. આ ધરતી ઉપર વિતરાગ પુરુષને ઓળખાવવાનું કામ એક જ એજન્સી કરે છે અને તે છે સદગુરુ. વિતરાગ પરમાત્માના એજન્ટ બનાવ્યા અહીંયા મહારાજ સાહેબે. એની એજન્સી એક જ જગ્યાએ છે, સદગુરુ પાસે છે. સદગુરુ વિના વિતરાગ પરમાત્માની ઓળખ, સાચી ઓળખ કોઈ આપી શકતું નથી. અને આપણે એમ કહીએ છીએ અમને તો વિતરાગ પરમાત્માની ખબર છે, ક્યાં કુળમાં જન્મ હતા, ક્યાં રાજાના દીકરા હતા, કેટલા મેં વર્ષે દીક્ષા લીધી, કેટલા મેં વર્ષે કેવળ જ્ઞાન થયું, કેટલા મેં વર્ષે નિર્વાણ પામ્યા, અમને બધી ખબર છે. તમે વળી નવી વાત શું કરવાના છો? આ સત્પુરુષનું ઓળખાણ નથી, આ વિતરાગ પરમાત્માનું ઓળખાણ નથી. વિતરાગ પરમાત્માનું ઓળખાણ, એની વિતરાગતા, એનું ઓળખાણ સદગુરુ કરાવી શકે. એ ઓળખાણ થાય તો મોક્ષનું કામ થાય. બહુ સરસ વાત કરી છે. આ ધરતી ઉપર વિતરાગ પુરુષને ઓળખાવવાનું કામ એક જ એજન્સી કરે છે ને તે છે સદગુરુ. સદગુરુનું કામ વિતરાગ પુરુષને જીન સ્વરૂપને સમજાવવાનું છે. સદગુરુ મુમુક્ષુને જીનેશ્વરનું સ્વરૂપ સમજાવે છે. સદગુરુનો ઉપદેશ, જ્ઞાની પુરુષનો ઉપદેશ, વિતરાગ થવાનો ઉપદેશ, રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદગુરુ ક્યાંય પણ આપતા નથી. મહાવીરના ઉપદેશમાં ક્યાંય રાગની વાત નથી, કેવળ વિતરાગતાની જ વાત છે. રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદગુરુ ક્યાંય પણ આપતા નથી, વિતરાગતાનું પોષણ થાય એવો જ ઉપદેશ સદગુરુ આપે છે. આ જ સદગુરુનું સાચું લક્ષણ છે. વિતરાગતાનો જ ઉપદેશ કરે, કોઈને રાજી કરવા માટે ઉપદેશ ના આપે, પોતાની વાહવા માટે ઉપદેશ ના આપે, પોતાનું માન સચવાય, સંઘાળો મોટો થાય, શિષ્ય પરિવાર મોટો થાય, એને માટે થઈને એમનો ઉપદેશ ન હોય, આ સત્પુરુષનું ઓળખાણ છે. અહીંયા આ ગાથાની સમજણ તો હવે લેવાના છે. એની ભૂમિકામાં જીવની ભૂમિકા અત્યાર સુધી આપણે જે વિચારી એ એના માટે થઈને જ આ બધું પ્રવચન મુનિશ્રીનું હતું. વિશેષ વાત અવસરે આપણે લઈશું, અત્યારે સમય પૂરો થઈ. ઓમ સુખનામ અનંત સુસંત.